જ્ઞાની પુરુષોના હાથીઓ એની ગાથાઓ, એના શબ્દો, એની પાછળનું મર્મ, એનું રહસ્ય, એનો ભેદ પકડવો જોઈએ. અને એ ઉપકારી જ છે, એ સિવાય છૂટકો જ નથી એને આગળ વધવા માટે. પાંચમે પગથિયા જવા માટે ચોથું પગથિયા સિવાય છૂટકો જ નથી. છતાં પાંચમે પગથિયે ગયા પછી એને ચોથાની પકડ નથી, કેમ કે ચૈડો ત્યારે જ નહોતી.
પછી શરૂઆતમાં ગુરુ પ્રત્યે રાગ કરે, બરોબર. હવે જયારે એને જ્ઞાન થશે, સંકેત થશે, કેવળ જ્ઞાન થશે, એટલે રાગ છોડવો નહીં પડે, છૂટી જશે.
હા, એ બરોબર છે.
એટલે શરૂઆતમાં
ના ના ના, એ જ એની સમજણ ખોટી. શું ખોટી? રાગ કરવો એ છે, શરૂ કરે
ગુરુ પ્રત્યે.
બસ આ જ વાત
છે. ભક્તિ હોય રાગમાં, ભક્તિ હોય રાગમાં,
ભક્તિ કે રાગમાં
ફરક છે, બહુ મોટો ફરક છે. તો પછી ગૌતમ સ્વામી ને ભક્તિ જ હતી, રાગ નહોતો. એમ જ કેવું પડે, શાસ્ત્ર માં ખોટું પ્રતિપાદન છે.
નહીં થતા એટલે આ જો ખોટી માન્યતા થી શરૂઆત થાય,
એટલે આમાં ખોટું હું શું કયો?
રાગ
એટલે મારે એમ નહીં બોલવાનું,
રાગ છે, ભક્તિ બોલવાનું. બોલવાનું નહીં, સમજવાનું. બોલવામાં તો આપણી પાસે બીજા શબ્દો નથી, બીજું કઈ માધ્યમ નથી. એટલે કેવું પડે કે ભાઈ દેવગુરુ પ્રત્યે રાગ રાખ. કૃપાળુદેવે કીધું સત્પુરુષો પ્રત્યે રાગ કરો, પણ કૃપાળુદેવ એ કહેતા નથી કે રાગ કરો. રાગ ને તત્વ ને માન્યતા છે ત્યાં. હા, મોહ નો આય હોય કઈ અપેક્ષા એ કે એટલો બધો મોહ જગત પ્રત્યે છે તો કોઈ થી મહાત્મા પ્રત્યે તો કર.
હું એ જ કહું છું કે સંતા પ્રત્યે મોહ કરે, એટલે મહાત્મા પ્રત્યે કરે એ તો સારું.
પણ એ કઈક મને મહાત્મા પ્રત્યે મોહ કરવાનો, એટલે મારે મહાત્માનું સ્વરૂપ જાણવું છે, એના પ્રત્યે ભક્તિ થાય, આદર થાય. મારે મોહ નથી કરવો.
તો અમે
મોહ જો બંધનું કારણ હોય, મોહ બંધનું કારણ હોય, તો મોહ બાપ પ્રત્યે હોય કે ગુરુ પ્રત્યે હોય, ફેર શું પડ્યો?
ગમે તે પરિસ્થિતિ હોય,
પેલા બંધનું કારણ જો હોય. બંધનું કારણ રાગ. હવે રાગ અહીંયા છે કે અહીંયા છે? હવે ગુરુ નહીં કીધું કે તમે સંસાર છેડો અને સંયમમાં રાગ છે તો રાગ બંધનું કારણ છે. તને ક્યાં પોતાના સંતાનો પ્રત્યે રાગ છે કે શિષ્યો પ્રત્યે રાગ છે એ કોઈ મહત્વ નથી. ભૂમિકા બદલાઈ ગઈ. આ પણ જે લખ્યું છે, પણ અપેક્ષા એ સમજવું. મારું શું કેવું છે કે એકાંતમાં મોહ મુક્તિનું કારણ છે. પછી એમ સિદ્ધાંત કરવો છે. જ્ઞાનીના વાક્યને કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે કે ક્યારે અવળા અર્થમાં લૌકિક વાતમાં લેવાનું. આ લૌકિક અપેક્ષા એ કોઈ જીવને પત્ર લખ્યા છે, શાસ્ત્ર નથી લખ્યું, ગ્રંથ નથી લખ્યો. પત્રમાં ભૂમિકા અપેક્ષા એ કે અરે રે, આ જીવને મહાત્મા પ્રત્યે એટલે એને દ્વેષ થયો છે, મોક્ષ પ્રત્યે દ્વેષ છે, એ મહાત્મા પ્રત્યે પણ દ્વેષ. બેન આવ્યા ને કાલ કહેતા હતા કે મને તો એના જે સંબંધી છે એ બધા વિદેશમાં રહે છે. આવીને તરત કીધું કે તો વસંતભાઈના સ્વાધ્યાયની અંદર જાઉં છો રોજ સત્સંગના? કે નવરા માણા હોય જાય છે, બીજે કામ હોય. સરસ. એને કે સ્પષ્ટ એ કે ધર્મ નું કામ તો એ જ લોકો કરે જેને કાંઈ કામ કાંઈ નથી, હૂટતું નથી, કોઈ આવડત નથી. કેમ કે એ વિદેશની અંદર એ નવરો થતો જ નથી દર્શન કરવા, અને મને ત્યાં મળી ગયો તો પાછો
એને કઈ તો સંસાર નું કામ કઈ
કરે છે. પણ એ છે એટલે કે છે કે તમે જે કરો છો એનું કારણ એ છે કે તમારી પાસે કોઈ બીજી પ્રવૃત્તિ નથી. અને એક અપેક્ષા એ કદાચ એમ કે હમણાં તને લાખ રૂપિયા મળતા હોય તો તું બે સત્સંગ ના અત્યારે તો એ સાચું છે. એક અપેક્ષા એ કે તમને અત્યારે કોઈ તક નથી, કોઈ પ્રવૃત્તિ નથી ધન કમાવાની. જો હોય તો તમે ન બેસો એમ. પછી વાત
રોડ ઉપર છે.
અરે રોડ ઉપર ખાલી લઈને બે તો કમાઈ જાય, કઈ પ્રવૃત્તિ ન કરીએ ને તોય કમાઈ જાય. ઠીક છે, એની આપણે તત્વ સમજવા પડે. ઘણી વાર વસ્તુ સમજવા માટે લાગણીનો આવેશ કામ ન કરે, વિવેક બુદ્ધિનું જોર કામ કરે. અને વિવેકનું જોર જયારે કામ કરે ત્યારે ખોટા આલંબન ન લે કે ભગવાન આમ કીધું તો નહીં, આ પત્રમાં આ આવે, એવા આલંબન નહીં લેવાના. ભગવાન પણ એમાંથી ખસી ગયા છે. જે મોક્ષ મારાની અંદર જૈન જેવું બીજું એકે દર્શન નથી, અને એક મ્યાનમાં બે તલવાર નો રે એમ બે નથી. એક એક દર્શનનો આગ્રહ છોડી દેવાનો. એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ એને કરવી છે તો એને મનસુખલાલને કીધું કે તમે એ છોડી દેજો મગજમાં દેખ્યા કે અમને જૈનત્વનો આગ્રહ નથી, અમને બ્રહ્મ વિદ્યાનો આગ્રહ છે. અને માટે અમને મહાવીર તરફનો રાગ છે, પણ રાગના રૂપમાં નથી. શબ્દ મુકાય હરિભદ્ર કહે કે મને નમે પક્ષપાતો વીરો, નમે રાગ કપિલાદિશ્ચુ, યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. અમે તેનું ગ્રહણ કરીએ છીએ, પરિગ્રહ કરીએ છીએ, પણ કેનું? જેનું વચન અમને આત્માના કલ્યાણકારી થાય છે તે, બાકી નહીં. એમાં વીર પ્રભુ પ્રત્યે પક્ષપાત પણ નથી. પક્ષપાતની દ્રષ્ટિ એ રાગની દ્રષ્ટિ છે કે નહીં અમારું મહાવીર જ આમ કરે, બાકી નહીં. તો કૃપાળુ વિવેક પત્રમાં લખ્યું છે કે મહાવીર જ, એ ભાષા મુમુક્ષુની જૈનની હોય આવે જ નહીં. ખૂબ સમજવું જયારે આ વાત છે કે આપણા અનાદિના સંસ્કારો ખૂબ કામ કરતા હોય છે. એટલું બધું આપણું ચિંતન છે એ પણ કેટલું મિથ્યાત્વયુક્ત છે, આગ્રહયુક્ત છે, આપણને ખ્યાલ નથી. એ જયારે સત્સંગમાં સમૂહમાં જાય ત્યારે આપણને ખબર પડે કે આપણી કેટલી વાતો ભ્રાંત છે, અને એમાં પાછા આપણે એટલા બધા આગ્રહમાં બની જઈએ છીએ કે આપણા માટે બંધનું કારણ બને છે, આ બધા અંતરાયો બને છે, આમાં કંઈ કલ્યાણ થતું નથી. કૃપાળુ દેવે કહ્યું કે કીધું કે હું કુતર્કથી તો આખા જૈન દત્ત મતનું ખંડન કરી શકું, પણ એમાં કલ્યાણ નથી. તો જ્ઞાની પુરુષોની કરુણા તો જુઓ કે તર્કથી વાતને સિદ્ધ કરવામાં નહીં. આપણી અત્યારે મતિ તર્ક આધારિત જ છે અને તર્કથી જ અટકી ગઈ છે. બુદ્ધિથી આગળ જવા માટે આપણી માનસિકતા નથી. જે વસ્તુ બેઠી છે ને એટલી બધી આગ્રહ બેસી ગયો છે. અભિનિવેશ જેને કહીએ, સૂક્ષ્મતા એ અભિનિવેશ. એ અભિનિવેશ એ આંતરિક ચીજ છે, કોઈ પદાર્થ પ્રત્યે છે, કોઈ પુસ્તક પ્રત્યે છે, કોઈ તત્વ પ્રત્યે છે. જ્ઞાની કહે છે આત્મા સિવાય જો એ તત્વ હશે તો એ અભિનિવેશ સૂક્ષ્મ રાગનું બીજ છે, અને એ બંધ કર્યા વિના હા રાગ બંધનું કારણ. રાગ આશરો છે, એનાથી બંધા મુક્ત ન થાય. રાગથી કોઈ જીવ મુક્ત સિદ્ધાંતા બરોબર છે. એટલે પછી નીચે સરસ મૂક્યું છે, આ રાગ આ અવલંબનમાં જે આવે છે ને આ બીજા પેરેગ્રાફમાં, કે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય તેનાથી કોણ પણ આગળ તો વાંચો કેવો મનુષ્ય કેવો. હા હવે આ વાત નથી પકડાવવાની, ઓળું પકડાઈ જાય વામ તો ને આ વાત તોય કી. આપણે એ પંચ પરમેશ્વરના ગુણ ગાય છે, પૂજા કરે છે, સેવા કરે છે, ભક્તિ કરે છે, બધું કરે છે, તો જ્ઞાની કે છે સરવાળો પુણ્ય બને. કારણ કે શબ્દ મૂક્યો પોતાના આત્મ સ્વરૂપને. હવે પૈકડા છે કોને? અરે સિદ્ધ પરમાત્મા, અરિયંત પરમાત્મા, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, અને એનો સેવા કરે, એના ગુણ ગાય, એ તે ઉત્કૃષ્ટ ઉત્તમ પુણ્ય માંગે છે. પણ પોતાના આત્માના લક્ષ્ય જો કઈ ન થાય તો એ કર્મ ક્ષય થાય. કર્મ ક્યાં લઈ ગયા છે? આત્માને કે ઓલાને? પોતાના લાગ્યા છે ને. તો પોતાના આત્મ સ્વરૂપનો મૂળભૂત લક્ષ્ય, પછી આગળની બધી પ્રક્રિયા કે મારે કર્મ રહિત થવાનું છે, મારા કર્મનો ક્ષય કરવા માટે હવે આ અવલંબન, હવે આ આરાધના, હવે આ ઉપાસના. પણ મૂળ વાત શું? કર્મનો ક્ષય. એક વાક્ય કૃપાળુદેવ પદમાં મૂક્યું છે, કર્મ કટેશો જીન વચન છે ને આખવામાં. કર્મ કટેશો જીન વચન, બાકી જીન વચન ને શું ઉપકારી થયા? અનુકૂળતા પુણ્યની અનંત કાળ છે, અનુકૂળતામાં જ પસાર કરી. કેટલી લક્ષ્ય એને કહીએ કે એક લક્ષ્ય આરાધના સાધના થાય તો એ થોડી થાય તો પણ પરિણામ શું આપે? મુક્તિનું. કર્મ કપાય આ મુક્તિ, અને બંધ થાય એ મુક્તિ નહીં, પુણ્યનો બંધ થયો. તો શુભ કર્મનો બંધ થયો, પુણ્યનો બંધ એટલે શુભ કર્મનો બંધ થયો. પણ બંધ થયો ને તો નવ તત્વ સમજાવે છે અહીંયા આચાર્ય કે બંધ એ બંધ છે અને મુક્તિ એ મુક્તિ છે. તો મુક્તિ અને બંધની વ્યવસ્થામાં શુભાશુભ છે એ આશ્રવના સ્વરૂપ છે. પણ એ શુભ જો આત્માના લક્ષ્ય થાય તો પરિણામે મુક્તિને આપે. એટલે અહીંયા એક સિદ્ધાંત આપ્યો કે પોતાના શુદ્ધ આત્માના ધ્યાન સિવાય કર્મનો ક્ષય કરી શકતો નથી. પછી કઈ વાત ચોક્કસ છે? રતિ પ્રીતિ જે કઈ છે તે કોના ઉપર કરવી છે? પોતાના શાસ્ત્ર થી. પણ આત્મા જાણ્યો તો રતિ પ્રીતિ શાસ્ત્ર ઉપર કે આત્મા ઉપર? ગુરુ થી આત્મા જાણ્યો તો રતિ પ્રીતિ ગુરુ ઉપર કે આત્મા ઉપર? આ તો આત્માને બાજુ ઉપર રાખે ને ગુરુમાં ઊંધો પડે તો. પ્રભુશ્રીએ કીધું, સરસ વાત કીધી કે આંગળી બતાવનારની કે આંગળીને પોચો પકડી ન લેવાય, પોખનારીને પરણી. એને તો બતાવ્યું તને. કેટલા કેટલા મર્મભેદી વાક્યો છે એ બધા, પણ આપણે 50 વાર બોલી હોય યાદ હોય ને. તો કે છે ના બતાવનાર આગલે, આપણે હમણાં આવી ગયું કે કયા ખ્યાલ નથી કે તો ગુરુ તો આંગળી બતાવીને, આંગળી બતાવીને ચંદ્રને જેમ આંગળીથી બતાવે છે એમ આ બધા શાસ્ત્રો અને ગુરુઓ એ તો તમને આત્મા તરફ અને મુક્તિ તરફ લક્ષ કરાવે છે. માર્ગદર્શન એને પકડાય નહીં. ભૂમિયાએ માર્ગ બતાવ્યો એટલે ભૂમિયાને વળગી રહેવા ના, મૂકી ગયા તું જ રહે. હવે આ નીકળી એમાં કઈ દે. એટલી સરસ સૂક્ષ્મતા. ક્યારેક તત્વની વાતમાં તત્વ ઉપર જવું ત્યારે કેટલી બધી વ્યક્તિ પર થાય છે, અને આ બધું વ્યક્તિત્વ છે એ આત્મ સ્વરૂપ નથી. અવ્યક્ત છે એને પકડવાનું છે. આ બધું દેહ સ્વરૂપ છે, જાણે અજાણે જો એનું પર્યાય સ્વરૂપ છે. એ પર્યાય સ્વરૂપમાં દ્રષ્ટિ જશે તો દ્રવ્ય દ્રષ્ટિ છૂટી જશે. એટલે કે છે તેવા ચોક્કસ છે કે આત્મ તત્વ સિવાય જો રતિ પ્રીતિ કરી તો આવતા કર્મને રોકવાને કોઈ સમર્થ નથી. એટલે આશ્રવની ધારા ત્યાં સુધી ચાલુ. પછી તો એને ઉદાહરણ આપ્યું છે કે પર્વત તરફ જવું છે એને દરિયા તરફ દોટ મૂકે તો જેમ ઉલટું છે એવું જે તરફની પ્રવૃત્તિથી એ વસ્તુ મળવાની નથી ઉલટો એનાથી વેગળો રહે છે. જે આત્મા પરદ્રવ્યનું ચિંતન કરનાર છે તે પરદ્રવ્યમાં સદાકાર થાય અને તેને પ્રાપ્તિ પણ. જુઓ આ મનોવિજ્ઞાનનો નિયમ બરોબર છે. આ વાત પરમાર્થની દ્રષ્ટિએ કેવી રીતે કહેવામાં આવી છે? રૂંગી ઇલિકા ને ચટકા આવે તો ભૃંગી જેમ જોવે. પરમાર્થની દ્રષ્ટિએ આવો જબરજસ્ત મનોવિજ્ઞાનનો સિદ્ધાંત આનંદ ગંજીએ મૂક્યો કે ઓલી ભમરી ઈયળ ને ચટકાવે છે, ઈયળ ભમરીનું ધ્યાન કરે છે તો ઈયળ ભમરી રૂપે.
હા સાહેબ, પાસે પર્વત એમ ને હિમવંત પર્વત કે જે સંતોષનું એમ કે શાંતિનું કારણ છે એવો પર્વત.
એ બધી વાત ટૂંકમાં પર્વત તરફ જવું, આ તરફ જવું છે ને બધા આ તરફ જાય એમાં કાંઈ ભળે સદાકાર થાય છે. આ મનોવિજ્ઞાનનો નિયમ જબરજસ્ત સમજે એટલે કે જેનું ચિંતન કરવામાં આવે છે એ દ્રવ્યમાં જ જીવ સદાકાર થયા વિના રહેતો. કૃપાળુદેવે ક્યાં મૂક્યું છે? પાડા જેવો કહે, પાડા જેવો ને પર્વત જેવો જીવ ચિંતન કરો તો બહાર જેવો છે, પરદ્રવ્ય છે. અને એમાં તમે કોઈ આવી રૂપક કરીને ભ્રાંતિ કરીને એવું ચિંતન કરીએ તો પરદ્રવ્યનું ચિંતન કરનાર પરદ્રવ્યમાં સદાકાર થાય છે અને તેને પ્રાપ્તિ પણ તેની. અમારે લક્ષ્મી નું ચિંતન કરીને લક્ષ્મી જોઈ જઈ
ગયા.
એ તો આપણું પુણ્ય હોય તો મળે ને, પછી પુણ્ય જોઈએ.
પણ સદાકાર તો ધનમય જ છે ને, દિવસ ને રાત છે ને જીવે છે. પૈસો 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 મારો પરવેશો બસ, એટલે એનું સદાકાર તો થયો જ. પૈસા પણ મળતું પછી વાત. એટલે આપણે હવે અધર્મ કે કાયનું અવલંબન લઈ શકાતું નથી. વિચારવા જેવું છે પણ તમને અધર્માશ્રી કાયનું તો જીવ જગતના દ્રવ્યો કેટલા? છ. એની અંદર ચેતનમન દ્રવ્ય એક જ અને બાકીના દ્રવ્યો જળ અચેતન વિજાતીય બરોબર છે. હવે એની અંદર ત્રણ દ્રવ્ય આકાશ ધર્મ અને અધર્મ એ અરૂપી છે, અચેતન છે અને અક્રિય છે. જીવ ઈચ્છે તો પણ એને ગ્રહણ કરી શકે નહીં. કાળ દ્રવ્ય તો ઔપચારિક છે એટલે ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી. અને પૂદગલ દ્રવ્ય છે એ વિજાતીય છે, જળ છે, અચેતન છે છતાં સક્રિય છે, માટે જીવ એને ગ્રહણ કરી શકે છે. એટલે અધર્મને ગ્રહણ કરી શકે એવી અવસ્થા છે. હવે અહીંયા આપણે સમજવું છે કે એક પરદ્રવ્યનું ચિંતન કરે તો પરદ્રવ્ય જેવો જ થાય અને એ ચિંતન એને ક્યાં નડે છે. હજુ એક કૃપાળુ દેવનો સંદર્ભ છે કે મુનિએ વારંવાર એકિન્દ્રિયના પ્રશ્નો પૂછ્યા છે. તો કૃપાળુ દેવ કીધું આટલી બધી ચિંતા તમને એકેન્દ્રિય એ કેમ પુરુષાર્થ કરતો હશે ને, એમ કેમ ખાતો હશે ને, એને દેવગુરુ કોણ હશે ને, સામાયિક શું કરતો હશે? ભાઈ આ બધા પ્રશ્નને જોયું કે આ કોઈ વાતે તત્વની દ્રષ્ટિ પકડાય એમ નથી. એટલે કૃપાળુ દેવે સરળ કીધું કે કેમ અહીંયા જવું છે. કે જે બિન પ્રયોજન છે. ભાઈ અત્યારે પંચેન્દ્રિય છો તું, અને મુક્તિ કેમ થાય એની ચિંતા કરતા એકેન્દ્રિયમાં શું થાય, કેવી રીતે આગળ વધાય, એ કર્મ કેવી રીતે કપાય, સંવરનું સ્વરૂપ શું, આ બધા બુદ્ધિના ખેલ છે જે બિલકુલ અપ્રયોજનભૂત છે. એટલે અત્યારે એમાં કાળ વ્યય કરવા જેવો, કાળક્ષેપ કરવા જેવો નથી. અત્યારે તો તું જ્યાં છો ત્યાંથી આગળ વધવાની વાત છે. આ આત્મવિકાસની ઉત્તરોત્તર ભૂમિકા માર્ગ આરોહણનો છે. સમજણ પછીનો માર્ગ આરોહણ. હવે પડાય કેવી રીતે એ ચિંતા કરે, આગળ કેમ બધાય છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેમાં જ તદાકાર થાય છે, તેને તેની જ પ્રાપ્તિ થાય છે. કેમ કે વસ્તુમાં જે ગુણ હોય તે જ સત્ય, બીજો આ સરસ આખું. એટલે રાગ બંધન કરતા છે, અને એ રાગ આત્મા સિવાયના કોઈ પણ તત્વમાં હોય, પદાર્થમાં હોય, તો પણ બંધન કરતા. પછી બંધન ભલે પુણ્ય નહીં, એ બીજો પેરેગ્રાફ અહીંયા મૂકે, પણ વાત કોઈ એકાંતે લેવી, તાત્વિક દ્રષ્ટિ પકડવા. વ્યવહારમાં તો જીવ જ્યાં ચાલે છે ત્યાંથી આગળ વધતો જાય. એટલે આચાર્યશ્રીએ સરસ એક એકના પેરેગ્રાફ કર્યા છે કે કંઈ ગોટાળો ન થાય, કે રાગ બંધન કરતા છે, અને પછી કહ્યું કે આવા ઉત્કૃષ્ટ રાગ હોય તોય બંધન કરતા. એમાં પછી એને તત્વની દ્રષ્ટિ વિશ્લેષણ કર્યું છે, એટલે સાહેબ આનો રાગ હોય તો, આનો રાગ હોય તો, અહીંયા રાગ માત્ર બંધન, અને પછી કર્યું હોય તો શું થાય, તો કે આમ થાય. પર દ્રવ્યનું ચિંતન કર્યું એટલે તું પર જેવો, અને પછી અમે એની અંદર યુક્તિ શું છે, યુક્તિ સમજવાની છે હજી, નહીતર વળી પાછું આની અંદર આપણે ક્યાંક સરસ આની અંદર યુક્તિ શું આપી. આનંદગંજીએ યુક્તિ આપી, જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર. હવે તું જીનને આરાધ, જીન થઈને આરાધ તો તું જીનવર થાય, તો એ આત્મા જ થાય, કેમ કે જીન પદ અને નિજ પદ એમાં ભેદ નથી. જો અહીંયા કહ્યું કે પુણ્યનો મન છે, પુણ્યનું મન થાય કે સ્વરૂપની પ્રાપ્તિ થાય, જીનને આરાધે તો પુણ્યનું મન થાય કે સ્વરૂપની પ્રાપ્તિ થાય, કેટલી યુક્તિ આપી કે જો તું આવી રીતે રાગરહિત અવસ્થામાં જીનેશ્વરના, એટલે કૃપાળુ દેવે શબ્દ મૂક્યો કે સદગુરુ એ સદગુરુનો આત્મા છે, સદગુરુનું શરીર નથી, શરીર નથી એ એનો આત્મા છે. એટલે દ્રષ્ટિ તો આત્મ સ્વરૂપ ઉપર છે, એટલે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એ અત્યારે સદગુરુનું શુદ્ધ આત્મ સ્વરૂપ અને મારું શુદ્ધ આત્મ સ્વરૂપ એ બેમાં કોઈ અંતર નથી. જીનનું શુદ્ધ આત્મ સ્વરૂપ અને મારું આત્મ સ્વરૂપ એમાં કોઈ ભેદભાવ નથી. માટે એના અવલંબનથી એની ભક્તિ પૂજા સેવા ગુણ વંદના બધું કરશે તો આત્માના લક્ષ્ય કરશે. માટે જો પર ગણીને પરદ્રવ્ય તરીકે કરશે તો એનાથી પુણ્ય બનશે, સ્વરૂપની પ્રાપ્તિ નથી. અહીંયા પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે, અને કૃપાળુદેવ પણ કે છે ઉપાસના જીને ચરણે, ઉપાસના કરતો પણ જીન પદ એ લક્ષ થવો જોઈએ. આ લક્ષ્ય કરતો કે હું જીનની આરાધના કરું છું એ રાગથી નહીં, મારા ભગવાન છે મમત્વ ભાવથી નહીં, પણ શુદ્ધ આત્મ સ્વરૂપ અત્યારે જેનું ચિંતન મારે કરવું છે એના અવલંબનમાં આનાથી વધારે શુદ્ધતા, જેવું શાસ્ત્રોમાં યથાર્થ કહ્યું છે શુદ્ધતા, એ જ શુદ્ધતા આ સ્વરૂપની છે. અને તે અત્યારે સહયોગી છે, દ્રષ્ટિગોચર છે, લક્ષમાં આવે છે, અવલંબન લઈ શકાય છે, એની ઉપાસના કરી શકાય છે. માટે મારા માટે ઉપાસ્ય છે. હરિયમ.
ખ્યાલ આવે છે. દિલીપભાઈ વાત બેસે કઈ વાંધો. હવે જો સ્વાધ્યાય પછી ઘરે થોડો વિચાર, એક જેટલી થાય પાઠ એટલો પાઠનો વિચાર કરીએ તો જરા વધારે બેસે. પણ તત્વની સમજણમાં પાછું કંઈક વિપરીત સમજણ નથી થતી ને મને ભય લાગે છે આ બધું લેવા. એટલે વધારે રસ્તો વધારે વધારે ફેરવી ફેરવીને જરાક પૂછવું. ક્યાંક ક્યાંક પાછું ઉલટું નથી પકડતા ને કે હવે કોઈની પંચ પરમેશ્વરીને તો યાદ જ ન કરતો, કૃપાળુ દેવે કીધું એવું શું થાય પાછું. અંતિમ સંદેશમાં જો આપણી આ પ્રકારનું અનુસંધાન એનો સંદર્ભ એ આપણે યથાર્થ આ કહેવાય છે વિવેક, સાધકનો વિવેક, મુમુક્ષુનો વિવેક. ધર્મનું બીજું નામ વિવેક, અને વિવેકમાં બુદ્ધિ નહીં અનુભૂતિ, તાત્વિક દ્રષ્ટિ. તાત્વિક દ્રષ્ટિ કે વિચાર, તને કહ્યું છે એટલે કહ્યું કે સદગુરુ છે એ જ તારા કલ્યાણનું કારણ છે, પણ સદગુરુનું શરીર તો નહીં. અને તને શરીર ઉપર રાગ થયો તો આ સદગુરુ તારા કલ્યાણનું કારણ બંધ નહીં બની શકે, એનો આત્મા છે. એટલે કે આનંદમાં આનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ બીજે બોધ રૂપમ. યોગેન્દ્ર મેડિયમ ભવરોગ, હું તો યોગીઓનો યોગી છું. અને યોગી કહેતા આત્મ સ્વરૂપ સાથે જોડાયેલો છે. આવો યોગી એટલે જેનું સમગ્ર વ્યવહાર આત્મા સાથે જોડાયેલો છે અને એ આત્માનો વ્યવહાર મોક્ષ સાથે જોડાયેલો છે. આવા યોગી જ્ઞાન સ્વરૂપ બોધ સ્વરૂપ યોગી સ્વરૂપ તે શ્રીમદ ગુરુ નમામિ, એવા શ્રીમદ ગુરુને હું નમસ્કાર કરું છું. કોઈ દેહ સ્વરૂપને નહીં, કોઈ શરીર સ્વરૂપને નહીં. આવું મારું ગુરુની સમજણ પણ આ મારા ગુરુ છે, પરમ ગુરુ છે. વિચારે આત્મજ્ઞાન સમદર્શિતા, એનામાં આત્મજ્ઞાન પણ છે, સમદર્શીપણું પણ છે, અને વિચારે ઉદય, અને વધારાના ગુણ અપૂર્વ વાણી અને પરમ શ્રુતમાં છે. શ્રુતના રહસ્યને જે જાણે છે, તાત્પર્યને જે જાણે છે, અને પોતે કહી શકે એમ છે, એની પાસે અભિવ્યક્તિ છે. જે જાણે છે તે કઈ ઘણા જીવો જાણતા હોય છે, પણ તો સદગુરુ એ ન બની શકે. સત્પુરુષ હોય, ફરીથી નિયમ, સદગુરુ સત્પુરુષ હોવા જ જોઈએ. જો સદગુરુ સત્પુરુષ ન હોય તો પેલા એ સદગુરુ થવા માટે યોગ્ય જ નથી, પાત્ર જ નથી. અને સત્પુરુષના પેલા ત્રણ ગુણ છે એ સત્પુરુષના થઈ ગયા. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચારે ઉદય, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. આવું આત્મજ્ઞાન, જેવું તેવું નહીં, શબ્દોમાં આત્મજ્ઞાન છે નહીં, ઉપયોગમાં આત્મજ્ઞાન છે તે. સુલેખાબેન, અને નિસ્દિન સતત એ ઉપયોગમાં જ છે, એટલે એનો ઉપયોગ આત્મા સિવાય અન્યત્ર નથી. કૃપાળુદેવે લખ્યું કે અમારું ચિત્ત આત્મા સિવાય અન્ય પદાર્થમાં પ્રતિબદ્ધતા પામતું નથી. સ્વભાવ ખ્યાલ આવે છે. અમારું ચિત્ત એક આત્મા સિવાય અન્ય પદાર્થમાં ક્યાંય પ્રતિબદ્ધતા પામતું નથી. તે પુરુષને નમસ્કાર છે, તે પુરુષના ગુણગાન કરવા યોગ્ય છે, તે પુરુષનું કીર્તન કરવા યોગ્ય છે, તે પુરુષનું આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. કે જે પુરુષ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી જેને પ્રતિબદ્ધપણું વર્તતું નથી, આ વિચરે ઉદય પ્રયોગ છે. પણ જે આ દ્રવ્યથી પ્રતિબંધમાં બેઠા છે, ક્ષેત્રથી પ્રતિબંધ કરીને બેઠા છે, કાળથી પ્રતિબંધ કરીને બેઠા છે, એ બધી વસ્તુ સદગુરુની જે વ્યાખ્યા કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં મૂકી છે, જે આત્માની મુક્તિનું કારણ, એમાં આ કે ફિટ થતું. પણ આવો સત્પુરુષ સમદર્શી છે, એટલે મૂઢ નથી, વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણે છે, યથાર્થ જાણે છે, એની જાણબાર નથી, સમજે છે અને કહે પણ છે, પ્રરૂપે છે અને નિષેધે, આ સમદર્શી પણ છે, પણ રાગ અને દ્વેષ નથી. અને વિચરે ઉદય પ્રયોગ, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે એવા પુરુષની સેવા કરી નથી. આ મુનિશ્રીને કહે કે હજી સાચા ગુરુ મળ્યા તો કેવા, મુનિને તો સ્પષ્ટ કીધું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર, આ મારો એવો ભાવ પણ જેને રહ્યો, આ મારો શિષ્ય એ ભાવ પણ જેનો સમાપ્ત થયો, તો એ ત્રણ ગુણ થયા સત્પુરુષના. એક ગુરુ થઈ શકે ક્યારે, એની પાસે વાણી હોય, સત્પુરુષ હોય પણ મુખ હોય તો એ સદગુરુ થઈ શકે નહીં. સદગુરુ પદ એ શિષ્યની અપેક્ષા એ છે, અને સત્પુરુષનું પદ આત્મવિકાસની અપેક્ષા એ છે, આત્માની દશાની અપેક્ષા છે, આત્મદશા એ સત્પુરુષ છે, અને ગુરુ છે એ અને શિષ્યની અપેક્ષા એ છે કે કોઈની સાથેના ઋણાનુબંધ છે, અને ઋણાનુબંધને કારણે પોતાની પાસે એવી શક્તિ છે, વાચા શક્તિ છે, શાસ્ત્રનું જ્ઞાન છે, એથી કરીને એને સમજાવે. પણ જેને શાસ્ત્રનું જ્ઞાન નથી ને આત્માનો ઉપયોગ છે, એને મોક્ષ થાય કે ન થાય, થાય ને તો ઠીક, પછી ગોટો નથી ને કે. તો પરમ સ્વરૂપપણું એ સત્પુરુષનું લક્ષણ આવશ્યક એવું નહીં, અને અપૂર્વ વાણી એ પણ નહીં, એવડી મુખ હોય કે ન હોય. તો આ તો ગુરુપદ છે, અપેક્ષિત પદ છે, ઋણાનુબંધ ઉપર આધારિત છે, શિષ્યની અપેક્ષા એ ગુરુ છે, શિષ્ય નથી તો. પણ કોઈ ન હોય તો સત્પુરુષ કરો કે નહીં, સ્વરૂપ આધારિત છે, દશા આધારિત છે, અને આ ઉપરાંત બે એને છે એ ગુરુ બની શકે. તો સત્પુરુષ તો પહેલા હોવો જોઈએ ને, અને સત્પુરુષ હોવો જોઈએ તો નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, શાસ્ત્રમાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, એનું સમદર્શી પણ એવું છે, એવું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે, એ સ્પૃહા પછી શિષ્ય પરિવાર પ્રત્યે પણ નથી, અને પોતાના માન સન્માન સત્કાર પૂજા પ્રત્યે પણ. આ ત્રણ ગુણ તો પાયાના, એ વિચરે ઉદય પ્રયોગમાં આવે કે જેને કોઈ સ્પૃહા નથી, ક્યાંય પ્રતિબદ્ધપણું નથી, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવ, પુણ્યનું પણ નહીં પ્રતિબંધપણું, પુણ્યનું પણ નહીં. અને આપણે કહીએ કે ના, પુણ્યનો પ્રતિબંધ એ પણ એ બાધક છે. કૃપાળુ દેવે કીધું કે ભગવાન મહાવીર ગૃહસ્થાશ્રમમાં કેવા હતા, અભોગી, અવ્યવસાયી, સહજ પરિણામે મુનિ, આત્માકાર પરિણામે. તો શું વાંધો આવ્યો જગતને બોધ દેવામાં? આ પ્રતિબદ્ધ પણ જોઈએ, એ પણ છોડીને, આખો સંસારને નિસાર જાણીને છોડીને ચાલી નીકળ્યા, એ આ માર્ગ છે. આ ગુરુ પણ અરિયંતી પરમ ગુરુ છે, અને બાકીના અત્યારે વર્તમાન વિદ્યમાન એ છઠ્ઠે ગુણ સ્થાનક વાળા સદગુરુ થઈ શકે જો ગુણ હોય તો, અન્યથા નહીં. વિચાર ઘણો ગહન માગી લે, ખૂબ વિચાર કરવો પડે, પરમાર્થને જલ્દી મોક્ષ મેળવી લઉં, જલ્દી મેળવી, એની ઘણી વાર જીવને અધૈર્ય, અધીરજથી જે જીવ ભૂલ કરે છે ને, એ ભ્રાંતિમાં સપડાયા વિના વાર લાગે. કૃપાળુદેવે કહ્યું એટલા માટે કે અનાદિથી જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં કદાચ વિલંબ થાય, વાર લાગે, તો કઈ હાની નથી, કઈ ચિંતા કરીશમાં, તો સાચે માર્ગે ચાલજે, કે જેથી તેથી મને મળે તેથી આ યોગ થાય, તે મારી મુક્તિનું કારણ બનશે. વિતરાગતા વિના મારી મુક્તિ નથી, તો હું ગમે ત્યાં રાજ કરીશ મારી મુક્તિનું કારણ નથી. વાર લાગે એની વાંધો નથી, પણ ભૂલ થાય, ભ્રાંતિ થાય, હાનિ છે, મુશ્કેલી છે. અત્યાર સુધી થયેલી ભૂલ તો સુધારી શકાય, કેમ કે અજ્ઞાનની ભૂલ છે, અજાણપણાની ભૂલ છે. જાણકારીથી અજાણની ભૂલ તો ગઈ, જ્ઞાનથી અજ્ઞાનની ભૂલ તો ગઈ, પણ ભ્રાંતિની ભૂલ તો જાતે ઊભી કરેલી. હવે શું થાય, કોણ જોડાવે? કેમ કે ઝાડ કોણે બાંધી? પોતે જ બાંધી. બહુ મુશ્કેલી થાય. આ પુરુષે તો આ બધો જ વિચાર કરીને આવા છૂટક છૂટક વાક્યો આપ્યા કે ભૂલ થાય તો અરે હાનિ છે, વિલંબ થાય તો હાનિ નથી. અને આને જરાક સંજો બે ચોપડી વાંચતા આવડી તે આજના જ મોક્ષ જોઈશે. આપણું કેમ જલ્દી કલ્યાણ થઈ જાય? અહીંયા જાઓ, આની આગળ જાઓ, આના પગ પકડું, અહીંયા ચરણ માં, અહીંયા ઊંધો પડું, એમ મોક્ષ નહીં મળે. અધીરજ નહીં ચાલે માર્ગમાં. ધીરજ પણ જોઈએ, સ્થિરતા પણ જોઈએ, અને પ્રમાણિક પ્રયત્ન માટે એકાગ્રતા, નિર્મળતા, અને એ માટે બરોબર તત્વ દ્રષ્ટિથી આગળ વધ. એને અનુરૂપ યોગ તને થયા વિના. એટલે સૂત્ર સિદ્ધાંત આપ્યો સમજવા માટે કે જગતમાં શિષ્યનો જન્મ થાય ત્યારે પહેલા ગુરુનો જન્મ થઈ ચૂક્યો. ક્યાં આપણે અટવાયા છીએ? આપણામાં શિષ્યત્વ પ્રગતિઓ નથી લીધી. મુમુક્ષુતા આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. કૃપા દેવો એક અક્ષર પણ સત્ય એને વિશે પરિણામ પામ્યું. આ પોતાની સ્વદશા ઉપર લક્ષ્ય કરાવવા માટે આવો તાત્વિક અભ્યાસ નિરપેક્ષ ભાવે કરવો જોઈએ, ધીરજપૂર્વક કરવો જોઈએ. આનાથી જીવની સમજણ શક્તિ વધે, પરિપક્વતા આવે, ધૈર્યતા આવે કે જો તત્વ મારી પાસે હશે તો આજ નહીં તો કાલ આ જીવ એના આત્મવિકાસના માર્ગે.
રિઝર્વેશન થાય તો પછી સંદર્ભો ભલે થાય, વાંધો નહીં. પણ અત્યારે ધીરજ રાખવી પર હંમેશા આપણે કહીએ છીએ કે હવે સમય ઓછો છે, સમય ઓછો છે, ગયા એટલા વર્ષો, ગયા એટલા મહિના નથી. ધીરજ રાખી નાખે
એ પર્યાયની અપેક્ષાએ સમય ઓછો. પર્યાયની અપેક્ષાએ સમય ઓછો છે. આપણે આ પર્યાયમાં મોક્ષ જોઈશું એટલે સમય ઓછો.
મોક્ષ નથી જોતો, ખાલી સમય દર્શન રિઝર્વેશન થઈ ગયું ને પછી ભલે 15-20 વસ્તુ એમાં હું માર્ગ નહીં જઈ ને પછી ભલે ટાઈમ લાગે.
પણ માર્ગ પાટે ચડી જાય. પણ માર્ગ કેવી રીતે મળે? ગાડી પાટે ક્યારે ચડે? તત્વ દ્રષ્ટિ વિના ચડશે?
ફી તો બધું કરી લીધું.
હિમાન શું કરતો હવે?
તમે સલાહ છો ને એટલે અમે ભાગી હમણાં છે.
આમાં હું થાય સમ્યક દર્શન લીધા વગર દેશ ઉઠી જશે.
બરોબર છે. સમ્યક દર્શનની પાત્રતા અત્યારે વિશેષ છે અને એનો આધાર સંઘની પણ છે. પણ શ્રદ્ધા સત શ્રદ્ધા થવી જોઈએ ને. શ્રદ્ધા સત શ્રદ્ધા થાય. હમણાં અન્ય તત્વની શ્રદ્ધા થાય તો પુણ્ય આવી ગયું. જે શ્રદ્ધા બંધાવી જોઈએ એ રાગ રહીતની શ્રદ્ધા હોવી જોઈએ કે રાગ સહિતની? એટલે ઘણી વાર કે છે કે સરાગ સંયમ લેનારા સંયમ અને સંયમ આર્યા સંકેત નો પહેલા. કારણ કે વિતરાગ સંયમમાં પ્રવેશ કરી શક્યા છેલ્લે સુધી રાગ એનો, સંપ્રદાયનો, ગચ્છનો, મતનો, ગુરુનો, એટલે આ શરીરનો આવો ભૌતિક અન્ય પદાર્થનો સંયમી છે પણ સરાગ સંયમ છે. હવે રાગ એ તો બંધનું કારણ છે ગમે તેના ઉપર હોય, પણ રાગ બંધનું કારણ છે, મોહ બંધનું કારણ છે. મોહ જીવને ભમાવે છે. આત્માથી પર ગયો ને એક જે વસ્તુ આત્મા તરફ લઈ જાય એક તને ઉપકારી થાય, આત્માથી દૂર ખેંચી જાય તો એ કેવું, પોતાના આત્મ સ્વરૂપને મૂકીને પંચ પરમેશ્વરી પણ તને ઉપકારી નથી. પણ આત્મ સ્વરૂપના લક્ષે તો જીન પદની ઉપાસના કર, એટલે કે તું આત્મા થઈને આત્માને આરાધ, જીનને આરાધ, જીન થઈને. અને જીન થવું એટલે ત્યાં કહ્યું છે કે સંસાર વિશેનો આત્મભાવ ત્યાગી, કૃપાળુદેવે સમજણ આપી સંસાર પ્રત્યેનો આત્મભાવ ત્યાગી, એટલે પેલા તું આત્મામાં જ ઠરીને પછી જીનેશ્વરની આરાધના કર, કે આ એ છે. આત્મભાવ ત્યાગીને તો એવું સ્વરૂપ હોય તો આ છે કે જેના એક પણ અણુમાં સંસાર નથી, જેના એક પણ અણુમાં સંસાર નથી, જેના બોધમાં એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ, બસ એ પુરુષની આરાધના કર. હવે આત્મભાવ સાથે કરે માટે સંકિત થવું જોઈએ. સંકિત થાય પછીના ભાવની બધી વાત, પછી એમને ચિંતા નથી, આમ છે તેમ છે, ભલે ગમે એટલા ભાવ થાય પણ કંઈક થોડુંક પાકું થવું જોઈએ. એ પણ થાય ક્યારે અને સેનાથી થાય? સંકિત કેમ જીવને અનંત કાળ સુધી આવા બધા આલંબનો કરવા છતાં ન થયું, આવા બધા સાધનો કરવા છતાં ન થયું? તો એ બધા ખોટા ખોટા કરતો હતો? તો કે બધું કરતો હતો બરોબર, બધું શાસ્ત્ર શુદ્ધ આચાર્ય હતો ને ગામને કરાવતો હતો, તો એ પોતે કરતો હતો. પણ એને તત્વના સ્વરૂપનું જે સ્પષ્ટ જેવી અંતર શ્રદ્ધા, એ સમ્યક શ્રદ્ધાને ત્યાં નબળું હતું. એટલે ઘણીવાર આપણે જેને કહીએ કે લોક સંજ્ઞાથી શ્રદ્ધાન થાય, ભોગ સંજ્ઞાથી શ્રદ્ધાન થાય, તો એ સંકિતનું કારણ બની શકે નહીં, શકે બને. માટે આપણે સંકિત જ પ્રાપ્ત કરવું છે. કડિયા કડીકાળની અંદર આ દેહ મોક્ષ છે એવું તો નથી, શાસ્ત્ર કહે છે માને ને ચાલે, પરંતુ ટકાવતારી પણ સંકિતમાં તો હજી 15 ભાવ છો. ચાલો બધી ઘણી આગળ વાત કરી, બધી આગળ આત્મામાં બહુ સરસ ગ્રંથ છે, પણ આચાર્યશ્રીએ એટલું બધું માપી માપીને લખ્યું છે, બહુ સરસ છે. આગળ જેને વાંચી ચાલો તો થોડું, નહીં તો આપણે આગળ નહીં વધી શકીએ.
ચડેલા બાકી શુદ્ધ આત્માનું એ કરવાની કામ ન હોવા શુદ્ધના આત્માની માફક હું કામ નથી. સમગ્ર રાત્રે મોહાદી ધરતી મન સ્વીકાર વિના જ્ઞાન દર્શન સ્વભાવ અને ધર્મ મરણ મળી એવા આત્મા કરે જેઓ નિરંતર જ્ઞાન કરે છે તેઓ શુદ્ધ આત્મા કરે છે અનુભવ કરે છે. સ્ફટિક પાસે રાશિ પુષ્પ હોય તો એ સ્ફટિક ની રાશિ લાગે એ રીતે આત્માને સંબંધમાં જે બધા કર્મના પુષ્કલો છે એને લીધે શરીરના યોગ થી પછી એવું કહી શકાય છે કે આત્માને વર્ણ અને વિભાગ રૂપથી પણ આટલી જ રીતે તે આત્માનાથી કોઈ પણ વિભાવ ભાવ પણ
ગુણઠાણા એ આત્માની કર્મની સ્થિતિની ચડ ઉત્તર અવસ્થા છે. સિદ્ધમાં ગુણઠાણું નથી. એટલી સરસ આ જીવ નવ તત્વની વાતમાં જીવ તત્વની વાત અહીંયા આજે પૂરી થશે. પણ આ આચાર્યશ્રી આ જીવ તત્વની કેટલી સ્પષ્ટતા આપી અને છેલ્લે કહ્યું કે આ જે કાંઈ જ્ઞાનાવરણાદી આઠ કર્મ છે ને એને આત્મામાં એ આત્માનું સ્વરૂપ એ આત્મા નથી. એટલે પછી એ જે કાંઈ ઇન્દ્રિયો છે એના 23 વિષયો જુઓ, 5 વર્ણ, 2 ગંધ, 5 રસ, 8 સ્પર્શ અને સચિત અચિત મિશ્ર શબ્દ કેટલા થયા? 5 ને 2 7 ને 5 12 ને 8 20 ને 3. આ 23 વિષયોથી આ જીવ જગત સાથે સંસાર સાથે જોડાયેલો છે. આ 5 5 ઇન્દ્રિયોના છે. આંખના 5 વર્ણ છે, નાકના 2 ગંધ છે, જીભના 5 રસ છે, શરીરના 8 સ્પર્શ છે અને કાનના 3 શબ્દના પ્રકાર છે. 23 વિષયો છે. 5 ઇન્દ્રિયો એના 23 વિષયો એનાથી આ જીવ જોડાયેલો છે. તો કે છે એ પણ આત્માના નથી. એ ઇન્દ્રિયની પર્યાપ્તિ છે, ઇન્દ્રિયોની લબ્ધિ છે, એ આત્માનો ગુણ નથી. એ સમજાવીને કહે છે કે તાત્વિક રીતે તે આત્મામાં નથી. અને પણ સાહેબ આ લોભ મોહ ક્રોધ માન માયા કસાય આ બધું તો કે એ તો આત્માના આ કર્મ જે છે એનો ઉદયના કારણે થયેલા ઉત્પન્ન થયેલા દોષ છે, પણ આત્માના નથી. સચિત શબ્દ છે એ સચિત છે, અચિત છે ને મિશ્ર છે. હું બોલું છું એ શું છે? સચિત શબ્દ છે. સચેત સાથે જોડાણથી જે ઉદગલનું સ્વરૂપ થયું ભાષા વર્ણાને મેં શબ્દમાં પહેલા સચિત છે. અને આ વાદળનો ગડગડાટ થાય છે એ અચિત છે. અને હું હાર્મોનિયમ વગાડું છું એ સચિત છે, મિત્ર છે. આનો અવાજ છે ને મારો અહીંયા જોડાણ છે. હું નો વગાડું સિતારનો સ્વર છે, સિતાર છે પડી છે. જ્યાં સુધી આંગળી નહીં આડે ત્યાં સુધી એમાંથી એક જ સુરાવલી નીકળે નહીં. પણ જેવી મિશ્રણ થાય તો આ શબ્દના 3 પ્રકાર છે. આ તો જ્ઞાનીઓએ અદભુત આ અત્યારે વિજ્ઞાન હજી નથી શોધી થઈ. હા, 3 વિષય એટલે કર્મના પ્રકાર છે આ બધા. ભાષા